તારીખ 20-3-1979 શ્રી સમયસર શ્લોક નંબર 6 ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું રાજકોટમાં પ્રવચન. આ પ્રવચન 15 કલાકનું છે.
નમો ડોય સૌયંતાણમ, નમો ડોય સૌદાનમ, નમો ડોય સૌરિયાણ, નમો ડોય સૌજયાણમ, નમો ડોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારિયો જૈન્દ્રમોસુમંગળમ નમઃ સમરસ્વાદાય સ્વાનુભૂત્યા ચાસ્તે સ્વાય ભવાય સર્વાદા.
પૃથ્વીના શ્લોક છે. કલ્યાણની ગાથામાં એ મુખ્ય મુદ્દાની રકમ ગુણોત્તમ નથી બહુ ખરું એમ પેલા પછી બહારની ગાથા ને એના શ્લોકો છે. જેથી શું ત્યાં તો ભૂતાર ત્રિકાળી નિર્મલ સ્વભાવ એનો આશ્રય લઈને અમને સંન્યક દર્શન હો એમ અહીં ભાવના કરી છે. છે તો ખરી મુનિએ સંન્યક દર્શન છે, પણ સાથે વિચાર લઈ આપણે વિચાર કરી એમ આવે છે. સંતો એમ સાથે લઈને વિચાર કરીએ આપણે એમ કે આમાં શું છે, એને કઈ વિચાર કરવાનો નવો નથી. પણ સંભળાવ સાંભળનારને ભેગા વિચાર કરવામાં લઈને કે પહેલો ભગવાન આત્મા એક સમયમાં પુણ્યને પાપના ભાવ રહી તેમ એક સમય પર્યાયથી પણ રહીત ભૂતાત્મા ભૂતનામ છતો અર્થના ભાવ છતો ભાવ છે ભગવાન સ્વરૂપ આત્મા એનો આશ્રય કરવાથી સંન્યક દર્શન થાય છે. અને સંન્યક દર્શન થયા પછી પર્યાયમાં શુદ્ધતાના અંશો હજી છે ઊંચા, અને અશુદ્ધતાના અંશો પણ છે એ જાણેલો પરિજ્ઞાનમાંના સ્વાતેઓ પાસંતર છે. પરિજ્ઞાન એટલે જાણવું તે કાળે તે છે એમ જાણવું, આદરવું નહીં. જૈન બાપુ માલ એવો જૂનો છે કે અંદર વસ્તુ પરિપૂર્ણ છે, અંતર્મુખ જુઓ તો ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે. તને દ્રષ્ટિમાં આવશે અને અનુભવમાં આવશે, અને અનુભવમાં આવતા પછી હજી પર્યાયમાં અશુદ્ધતાની અપૂર્ણતા છે અને એની સાથે અશુદ્ધતાના અંશો પણ છે, તેને જાણવું એટલું નહીં પ્રયોજન છે. એની આગા થવું એના ફરજ છે. અમારા 12મી ગાથા ના 13મી ગાથા પહેલાના અષ્ટકો છે. ચોથું પાંચું છે, ચાર પાંચ થઈ ગયા. છઠ્ઠો 71 યતશ્યમ શુદ્ધ નયતો વ્યાપતું યશ્વદ આત્મન પૂર્ણ જ્ઞાન ઘનશ દર્શન બ્રિજાંતરે દ્વ પ્રતક સમ્યક દર્શન તત એવ મીનાથ આત્મા તાવાન અયમ તંગ મુક્તવા નવતત્વ સંતતિ ઇમામ ઇમામ આ આત્મા અયમ એકો અસ્તુ ન. શબ્દ છે અમને એ અર્થમાં છે. એ છે પહેલે કે જો તત ન તત છે તત મુક્તવા છે ચોથું નથી તત ન અમને અયમ એક આત્મા અસ્તુ તત નામ તે કારણથી મૂ નામ અમને આ स्वयं विद्यमान भगवान पूर्णानंद प्रभु शुद्ध एक प्रशुद्ध क्या शुद्ध में एक रखे क्या एक में शुद्ध कहे ये शुद्ध वस्तु से भगवान पूर्णानंद एवं भी आत्मा इतने के चेतन पदार वस्तु अन्य हो ये तो आचार्य वो मीजा ने साथ में लेने के हमने होते हैं नित्य अन्य है तो थे शू कही एम सम्यक दृष्टि मामनार ने कहता तो हमने हो एम के थे इतने के तुमने पुनः हो है विद्यमान आ एटले विद्यमान हयाती सत्ता जेनी सत जेनी सत्ता पूर्ण जी छे यो जी शुद्ध चेतन पदार्थ अन्न हो एटले के धर्मी जीव ने सम्यक दृष्टि जीव ने जन्मनी पहली शुरुआत में सिद्धि वाला ने अमने आ हो इन तमने पर आ हो एक नीत तो नहीं पुनपा तो नहीं पर एक समय नहीं पर्याय नहीं आए तो जी कैसे नव तत्व नु परिणाम से अनादि जन विचार वाजे की बात है हमने तो आ एक रूप भगवान अंदर से ये हमने प्राप्त हो एम कही ने जगत ने जाहिर करे से प्रभु तारे जो धर्म आत्मा ने प्राप्त करवो हो तो सम्यक दर्शन नहीं पर्याय ना त्रिकाणी शुद्ध आत्मा तेज उपाधि छे तेनी दृष्टि कर तो तने आत्मा प्राप्त से भावार्थ आम छे जीव वस्तु चेतना लक्षण तो अति सहज छे चेतन चेतना लक्षण वाली सहज छे चेतन कहो कि जीव कहो चेतन चेतना लक्षण वाली सहज स्वरूप है एम कोई पर्याय ने राजा भी है नहीं चेतना लक्षण तो सहज जो है ये चेतना लक्षण स्वाभाविक है चेतन अने चेतना लक्षण ये तो भेद पाड़ी ने समझा रहे थे बाकी लक्षण अने लक्ष्य एवं भेद पर ज्या दृष्टि विषय थी पर एने समझावे थे तो इसकी समझा कि भगवान आत्मा चेतन चेतना लक्षण थी लक्ष्य थे अहूपी एम जाता है नव तुम नहीं अहूपी पर देखो कौन है कैसे जुनार ने जोवो हो तो देखनार ने देखवो हो तो जाननार ने जानवो हो तो ये त्रिकाड़ी जाननार ने त्रिकाड़ी देखनार एवं चैतन लक्षण लक्षित वस्तु है तेने जो ज्ञान दृष्टि कर तने आत्मा चेतन लक्षण वालों चेतन तने दृष्टि में प्राप्त थशे एनु नाम सम्यक दर्शन अने धर्मनी पहली सीढ़ि धर्मनी पहलू पगथियों एने कहेवामां आवे छे। સમજાય છે કારણ પરંતુ ચેતના લક્ષણ સ્વરૂપે ભગવાન છે પરંતુ સમજાય છે ને જે વિચાર પ્રણામથી ભ્રમિત થયો તકો વિપરીત માન્યતાથી ભ્રમિત થયો છે કાં રાગ વાળો છું કાં પુણ્ય વાળો છું કાં શુભ ભાવ જે રાગની મંદતા તે વાળો છું અને તેનાથી મને લાભ થશે એવી મિથ્યાથી ભ્રમિત છે અનાદિથી ભગવાન ચેતના લક્ષણે ચેતન સ્વરૂપ બિરાજમાન છે છતાં અનાદિથી મિથ્યાથી ભ્રમિત થયેલો છે મિથ્યાત પરિણામ છે જેમ સંયત પરિણામ છે એનો વિષય ત્રિકાળી છે એ મિથ્યાત પરિણામ છે એનો વિષય ભેદ રાગ અને પુણ્ય પાપ છે એ ભ્રમિત થયો પોતાના સ્વરૂપને જાણતો નથી જાણે કોઈ નજર નાખવી જોઈએ ત્યાં નજર નાખતો નથી અને જેમાં નજર નાખવાની નથી ત્યાં નજર નાખીને ભ્રમિત થયેલો પડ્યો છે સમજાય છે તેથી અજ્ઞાની જ કહેવાય છે જેની દ્રષ્ટિમાં શુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જ જેની દ્રષ્ટિમાં આવે છે અને જેની દ્રષ્ટિ પર્યાયના એક અંશ ઉપર છે તેથી તેને અજ્ઞાની જ કહેવાય છે જેની વાત છે તો આ તો અધ્યાત્મની વાતો છે અનંત અનંત કાળ વિત્યા જેની આદિ નથી એવા અનંત ભવમાં અનંત કાળમાં ભવ વિનાનો રહ્યો નથી અનંત કાળમાં રગડતા રખડતા ભવના કલંક વિનાનો રહ્યો નથી ભવ છે કલંક છે પૂર્ણાનંદનો નાદ પરમેશ્વર પ્રભુ એને આ ભવ છે તે કલંક છે તે કલંક પણ કેમ છે કે મિથ્યા ભ્રમથી ભ્રમણામાં પડ્યો સ્વરૂપને ઓછું નહીં નિરાનંદ ભગવાન પરમાનંદનો નાદ તેને પડખે પડખું ફેરવ્યું નહીં કર્યાને રાગને પડખે અનાદિથી પડ્યો છે તેથી તે અજ્ઞાની છે પડખું ફેરવ્યું નહીં એમ જ્યાં ત્રણ લોકનો નાથ બિરાજે છે ભગવાન ત્યાં ત્યારે એને પડખે પડખું ફેરવું નહીં છે અજ્ઞાની જ કહેવાય છે આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આજે પોતાના સૌનો અનુભવ શ્રી થાવ એ મિથ્યા ભ્રમ છે પુણ્યને પાપના પરિણામ મારા અને એક સમયની પર્યાયમાં જેની રૂચિને રમતું એક સમયની પર્યાયમાં રૂચિને રમતું એને તળી એ આ પરિણામ જવાથી આજ એ પોતાના સ્વરૂપનો અનુભવ શીલ થાવ એ ભ્રમણાના પરિણામને છોડ અને ભગવાનને ભાળ. ભગવાન અંદર આનંદનો નાશ, સચિદાનંદ અમૃતના રસથી ભરેલો પ્રભુ છે. એ અમૃતથી ભરેલો અમર ભગવાન છે. એને પરખે જા, પર્યાયને પરખે ઉભો છો, એ મિથ્યા ભ્રમ ને અજ્ઞાન છે. માટે તે જવાથી મિથ્યાપણો આજ જી પોતાના સ્વરૂપનો અનુભવ, પોતાના સ્વરૂપનો અનુભવ શીલ શબ્દ વાપર્યો છે. અનુભવ સ્વભાવ થઈ જાય છે એમ કે અનુભવ શીલ, જેમ રાગ અને પુનનો જેમ અજ્ઞાનશીલ અજ્ઞાન ભાવનું આચરણ છે. એમ પૂર્ણાનંદના નાથને પડખે જતા અનુભવશીલ થા, એનો અનુભવશીલ થા. પર્યાયને રાગનો અનુભવ છે તેને છોડી દે. અહીં તો સમજાવું કઠણ વાત. આ શું કે છે એ બાપુ? ભગવાન અનાદિ અનાદિ અનાદિ. એક એક નિર્બોધમાં એક શ્વાસમાં આધાર ભાવ કર્યા, એક લોહાણીને ડુંગળીમાં અંગુરના અસંખ ભાગમાં અસંખ શરીર, એક શરીરમાં અત્યાર સુધી છ મહિના ને આઠ સમયના આઠ છ સમય આઠ મુક્તિ પામે એ અનાદિકાળથી જે સિદ્ધની જાત થઈ, એનાથી પણ એક શરીરમાં અનંતાધીનો અનંતા જીવ થઈ ગયા. એ જીવ ત્યાં આવ્યો, એક શ્વાસ દેહને મૂકે, એમાં આધાર ભાવ કર્યા. ભ્રમિત ચૈતન મૂર્તિ ભગવાન પૂર્ણાનંદ છે. એમાં એ વિનોદની અક્ષરના અંતના ભાગનો વિકાસ રહ્યો, છતાં વસ્તુ છે એ તો પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપે જ છે ત્યાં. એમાં એણે એક શ્વાસમાં આધાર ભાવ કર્યા. એવા અનંતી વાર એક શ્વાસમાં અનંતી વાર અનંતા ભાવ કર્યા. ભૂલી ગયો, ભૂલી ગયો એટલે મોતનું કેમ કેમ કહેવાય ભાઈ? જન્મતા બાર માસમાં માતા એ શું ગવરાયું નવરાયું ઉડાવ્યું, એની એને ખબર છે? ખબર નથી માટે નહોતું એમ કેમ કહેવાય ભાઈ? ખબર નહોતી માટે નથી એમ કેમ કહેવાય? છો ને તું? તો એ વખતે તું હતો. એમ નથી, ખબર માટે નથી એમ ન કહેવાય પ્રભુ. એમ અનંત 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 નિરોધના ભવાલી કર્યા, એમાંથી ત્રસમાં ભવ અનંતા કર્યા. એને યાદ નથી માટે નથી એમ કેમ કહેવાય? એ ભ્રમિત થઈને ભ્રમણામાં અંતા ભાવ કર્યા. એ છોડ હવે કે છે મિથ્યા પરિણામ જવાથી પરિણામ વસ્તુ તો વસ્તુ છે. આજ એ જ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ અનુભવનશીલ અતિન્દ્રિય આનંદનો અનુભવશીલ સ્વભાવ એમાં થઈ ગયું છે સંગત દર્શનમાં. સમજાણ કહ્યા અરૂપીની વાત આવે છે તો મેં કે અરૂપી મેં દેખાડો એમ નહોતું ભાઈ. ભગવાન તો અરૂપી છે, અમને જણાતો નથી એમ શેમાં નિર્ણય કર્યો? અરૂપીના ભાવમાં નિર્ણય કર્યો છે. હું જણાતો નથી ત્યાં હું જણાતો નથી, ત્યાં હું જણાતો છું એવો એને નિર્ણય નથી જણાતો, એમાં આ જણાય તેવું છે. એમાં એનો અસ્તિત્વ સિદ્ધ થાય છે. હું જણાતો નથી, શેમાં જણાતો નથી એવો તમે નિર્ણય આવ્યો પ્રભુ, એ ચેતનની જ્ઞાનની પર્યાયમાં એ આવ્યો કે હું જણાતો નથી, ત્યાં જ હું છું એમ તો ત્યાં આવ્યો. હા 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 હા, એ તો આપ તું છો, જેવો છો તેવા મિથ્યા પરિણામને છોડીને અનુભવશું થાય. હા 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 હા, શું કરીને પુનામ નવતત્વમ અંત મુક્તવા, આ આગળ કહેવાય છે આવનાર જીવ જીવ આશ્રમ સમજણમાં પૂર્ણ પાપના અનાદિ સંબંધને છોડીને. એટલે શું છે દરિદ્રની વાત ભાઈ, આ સંબંધા મોક્ષે સંબંધા મોક્ષે શુદ્ધ છે એ આ વાત નથી. આ સંબંધા મોક્ષ જેમ શુદ્ધ સંબંધ નિગ્રહ અને શુદ્ધ મોક્ષ એની વાત નથી. ત્યાં તો જીવ અજીવ આશ્રવ બની એમાં સંવરિત ને તે પ્રકૃતિ તે સ્થાને થોડું પ્રકૃતિનો આશ્રવ ઓછો હોય એને અહીંયા દ્રઢ સંવર તરીકે અનાદિની વાત છે. સંવર આ છે એ શુદ્ધ સંવર સંકેત એ નથી આ. હા હા હા, અનાદિથી નવ તત્વ રૂપે પરિણમો છો તું પ્રભુ, એ પૂર્ણ નવ તત્વ અશુદ્ધ છે. એમાં એ કહેશે હા નવ તત્વનું પરિણામ તે મિથ્યાત છે, સમજદારને મોક્ષ હોય તો મિથ્યાત હોય નહીં. અહીંયા સંભળ એટલે તે ભૂમિકામાં જેટલો રાગ પ્રકૃતિ ઓછી બંધાય છે એને એટલો એને સુંદર વ્યવહારે આશ્રમનો અભાવ એટલો મને ગણો છે તો મિથ્યાત્મા. અને નિદ્રા એટલે વિપાક્રમ ઉપયાવીને ખરી જાય છે તેને અહીંયા દ્રવ નિદ્રા દ્રવ નિક્ષેપની નિદ્રા ભાવ નિદ્રા અને ભાવ સંબરનો અભાવ છે એમાં. અને મોક્ષ એટલે તે ભૂમિકા એ જેટલો બંધનો અભાવ છે થોડો એને અહીંયા દ્રઢ મોક્ષ મોક્ષ દશા નહીં. અનાદિથી એવા નવ તત્વ રૂપે પરિણમો છો એમાં સંબર નિદ્રા અને મોક્ષ જે શુદ્ધ છે એ ન દેવા, અશુદ્ધ જેને અંશે રાગ કીધો છે એને અંદર એકટો હું હોય છે ને ઓછું એને અહીંયા સંબર દ્રઢ સંબર તરીકે કહી છે તો આશ્રવ. એમ કર્મના ઉદયની પ્રકૃતિ વિભાગ તરીકે આવીને ખરી જાય છે એને અહીંયા દ્રઢ નિદ્રા તરીકે કહ્યું, અને તેને બંધ પ્રકૃતિ જેટલી હોય એમાંથી ઓછી કંઈક બંધાતી હોય એને અહીંયા દ્રઢ મોક્ષ પર્યાય તરીકે દ્રઢ મોક્ષ કહ્યો છે તો ત્રણે મળી બધું સંબર નિદ્રા મોક્ષ ને આશ્રવ પુનભા બધું ત્રણ મળી. નવ તત્વ જીવ અજીવ આશ્રવ પૂર્ણ પાપના આશ્રવ બંધ પૂર્ણથી પાપથી બંધ સંબર જેટલે અંશ અટક્યો છે એ પણ અજ્ઞાન ભાવમાં એને સમર્ગન નિદાન મોક્ષ અને પુણ્ય પાપ શુભ શુભાવ પુણ્ય શુભાવ પુણ્ય પાપ અશુભ એ અનાદિ સંબંધને છોડીને એ નવ તત્વનું પર્યાય બુદ્ધિ પરિણમન છે એ અનાદિ સંતતિને છોડી દઈને. હા 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 હા, સમજાય છે એ નવ તત્વની વ્યાખ્યા કરતા સમાધાન અમને પુસ્તક છે એમાં નવ વિસ્તાર દીધો છું ત્યાં નવ તત્વો કયા છે ને પણ નવ તત્વો એ બધા વ્યવહારના રાજ અજ્ઞાનમાં કીધા છે મિથ્યા દ્રષ્ટિ પણ થયેલા રાગનો અંશ ઓછો અને બંધ ઓછો એને સંગનિદ્રા ગણીને સંગનિદ્રામાં ફીરો છે. જે સમ્યક રૂપી દર્શનને સંવર અને એને સંવરપૂર્વક નિદ્રા અને સંવરની પૂર્ણતાનું ફળ મોક્ષ એ અહીં નથી લેવું. સમજાણું કાંઈ નહીં. અનાદિ સંબંધને છોડીને એ નવ તત્વના ભેદના ભાવને અનાદિ સંબંધને છોડી દઈને પર્યાયમાં નવ તત્વનો સંબંધ જે તને છે એને છોડીને ભાવાર્થ ભાવાર એટલે ભાવ અર્થ એનો ભાવનો પ્રયોજન શું છે? હું કે સંતા અવસ્થામાં અનાદિ નિવૃત્તિ માંડીને જીવદ્રહ નવતત્વ રૂપે પહેલું છે. આ સુમરજા મોક્ષી એમ નહીં વ્યવહાર તરીકે ગણાય જે આશ્રવ, કારણ કે અમુક પ્રકૃતિ 148 છે એમાં 120 જ બંધ પડે, ઉદય 122 નો હોય અને 120 પ્રકૃતિ. હા 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 જે વાત છે થોડી, હું એ તો કર્મનો અભ્યાસ હોય એને જઈ એથી જેને એ ભૂમિકા મિથ્યાત્મા જેટલો કંઈ રાગ ઓછો તેને સંભળ ગણી અને એનું બંધનને પણ બંધ ભાવ ગણી અને બંધનો એક અંશ પણ ઘટે છે અજ્ઞાનમાં પણ એને મોક્ષ ગણીને નવ તત્પણે પરિણમેલો મિથ્યાદ્રષ્ટિ છે. સમજાય છે સાહેબ? એ કોઈ મોક્ષ માર્ગમાં એમ કહે, તત્વાર સૂત્રમાં એમ કહે, તત્વાર શ્રદ્ધાનું સંન્યક દર્શનમ, એ જુદી વસ્તુ. એ તો જીવ તત્વનું જ્ઞાન થતા બીજી પર્યાયના જે તત્વો છે તેના નથી એવું જ્ઞાન થતા નવનું જ્ઞાન થયું એમ કહેવામાં આવે. પણ એ નવમાં સમજ્યા અને મોક્ષ સાચા છે એની એમાં નાસ્તી છે એનું જ્ઞાન થયું છે. આ છે સમજરા મોક્ષ કથન માત્ર કરી રાગ ઘટ્યો અને બંધનો અંશ ઘટે છે જ્ઞાનીને પણ એને મોક્ષ ગણીને નવ તત્વપણે અનાદિથી મિથ્યાપણે પરિણમો છે. મારે છે સારી વાત હોય છે. સમજાણું કહાય? જે દરેક નવતત્વરૂપ પરિણું છે પર્યાયમાં તે તો વિભાવ પરિણતિ છે, વિકાર પરિણતિ છે, સમજરા મોસોરી નહીં. સમજાણું કહાય? તેથી નવતત્વરૂપ વસ્તુનો અનુભવ નિખ્યાત છે. અજ્ઞાન દશામાં જે અંશે આશ્રવ ઓછો થાય એને સંબર ગણીને જે ઉદય આવીને ખરી જાયને નિદ્રા ગણીને અને બંધનો પૂર્ણ બંધ નથી અને અંશે પણ બંધ ઓછો હોય છે જ્ઞાનીને પણ એને મોક્ષ ગણીને નવતત્વનો પરિણામ તેને નિખ્યાત કહેવામાં આવે છે. રાજ નહોતું સમજાણ કઈ. એ સંસાર અવસ્થામાં એવી વાત દીધી છે કે નિભોગના અવસ્થામાં છે ને જીવ અનાદિ છે, હજી ત્રસી થયો નથી. એ જીવને પણ શાસ્ત્રમાં કર્મ ગ્રંથમાં છે કે એને પણ શુભ ને અશુભ થયા કરે છે. શું કીધું? જે અભવી અને ભવી નિભોગમાં પડ્યા છે હજી એ જીવને પણ ક્ષણમાં શુભ ને બીજે ક્ષણે શુભ, ત્રીજે ક્ષણે શુભ ને ચોથે શુભ, એમ શુભ શુભ ક્રમણ કરીને અનાદિ કાળથી થયા કરે છે. સમજાય છે સાહેબ? એ વાત આવી ગઈ પહેલી. આમ તો જઈ વિશેષ તો થોડું સૂક્ષ્મ આવ્યું છે. છઠ્ઠા ગુણ સ્થાન સુધી શુભ શુભ ક્રમે ગણો છે. જેમ કરશે વાત ભાઈ, આમ કુવો તો છો મને અશુભ નથી એમ કહ્યું. મોક્ષમાં પ્રકાશમાં આવે છે કે અશુભ તો નથી. આત્માના આનંદના અનુભવમાં એને ખીર ન હોય ત્યારે શુભ ભાવ આવે. ધર્મના લોભી દેખીને છે મોક્ષ માર્ગ છે એને શુભ ભાવ આવે ત્યાં ધર્મ સમજાવે. એને અશુભ ભાવ તો નથી પણ શુભ ભાવ આવે. પણ તે એ બુદ્ધિએ છોડવાની બુદ્ધિ આવે છે અસ્થિરતાને કારણે. અહીંયા તો એવું લીધું છે એમ આવે છે. જેમ તો તું મીમાંસા વાંચો ને તમે બીજું એમાં આવે છે ખબર ખબર નહીં હોય વિસ્તાર છે એવું કદાચ ઘણા દિવસો ને શું છે યાદ રહે પેલા પતંગ નો સમ નાનું પૂછા ગયો. આ મોટું ચાલશે પણ અવાજ કરશે. સંસારી જીવોને છઠ્ઠે દિવસાન તક હમણાં કહ્યું હતું ત્યાં ભાઈ ને યાદ આવ્યું ત્યાં કહ્યું યથાસંભવ અપ્રત્યક્ષની પ્રત્યેક કશાકી જાતિ સંકલેશ ને વિશુદ્ધિ દૂર છે. બહુ પ્રકાર થી સ્વીકાર થઈ ગઈ છે. છઠ્ઠા સુધી સંકલેશ ને અશુભ ને શુભ અશુભ ને શુભ અશુભ ને શુભ કર્મ ધારા અશુભ ને અશુભ થયા જ કરે છે. સમ્યક દર્શન થયું મુનિ પણ આત્મ સંત થયા એને પણ કે છે સંકલેશ ને વિશુદ્ધ બને છ પણ બને છ હોય બને છ હોય છે પણ એકસો છ થઈ ગયો બને સિવાય હાજર કરશે બુદ્ધિપૂર્વક કે બુદ્ધિપૂર્વક બને છો બને છ એ ઘણી વાત છે પણ આ તો જરી નિર્દોષ થી માંડીને છઠ્ઠા ગુણસ્થાન સાચા સંત જેને ક્ષણે ક્ષણે સાતમું અને ક્ષણે છઠ્ઠું છઠ્ઠામાં જેટલો કાળ છે એથી અડધો કાળ સાતમામાં હોય છે મનીને અને જેટલો અપ્રમ દિશામાં છે એથી ડબલ કાળ છઠ્ઠામાં હોય છે. સાચા સંત મની એવા છે. નિગમનર સંત હોય છે ભાવજંગી એને સાતમું ને છઠ્ઠું અંતર્મૂર્તમાં ફરિયાદ કરે છે. એને પણ શુભ ને શુભ ભાવ કે જે છઠ્ઠે હોય ત્યાં આવ્યા કરે છે. સમજાય છે કારણ કઈ ગ્રંથમાં છે? ખ્રિસ્તી કઈ ગ્રંથમાં અભ્યાસ ઘણા છે, બહુ અભ્યાસ જેનું લખાણ છે. આ એ કે છે એ નવ તત્વ પ્રેમનું છે અને આશ્રમ અને બંધન આવ્યો ને સુંદર નજર આ મોક્ષ આવ્યો પણ એ રાગ તે તો વિવાહ પરિણતિ છે. તેથી નવતત્વ વસ્તુનો અનુભવ થી વિખ્યાત છે. સમજાણું કઈ આ સંયક દર્શન નો સુંદર ને નિદ્રા આવી નહીં. આ તો વિખ્યાત અવસ્થામાં પણ નવ તત્વ એટલે વ્યવહારી સુંદર નિદ્રા મોક્ષ વ્યવહાર ભાવ એ રૂપે નિખ્યાત રૂપે નવ તત્વ પરિણામ છે. પેલા નામ આવી ગયા છે પછી આમ કીધું નવ તત્વ વસ્તુનો અનુભવ એ નિખ્યાત છે. એ ત્રિકાવળી આનંદનો અનુભવ એ સમ્યક દર્શન છે. સમજાય છે કાંઈ થોડું પણ બાપુ સ્વચ્છ હોવું જોઈએ. હા હું પણ લાંબી લાંબી વાતો કરીને હોય ને ઠેકાણા કાંઈ એમાં. હા 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 આ તો ત્રણલોકના નાથ તીર્થંકરની વાણી ગુણકુંડાચાર્ય સાંભળી અને આથી આયાના બનાવ્યું છે. હા 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 એ બધા શાસ્ત્રો ભગવાનના શ્રીમુખે નીકળેલી વાણી છે. એમાં આ આવ્યું છે આ છઠ્ઠો શ્લોક. સમજાણું કઈ નવ તત્વનો અનુભવ તે વિખ્યાત છે. યદક્ષ આત્મનમ વિદ્રવ્યાંતરભ્ય પ્રતક દર્શન હિમાત એ તો તે સમય દર્શન. હા પણ તે નવ તત્વ માંથી છૂટીને આ કારણ કે અશ્ય આત્મા અશ્ય આત્મનમ અશ્ય નામ આદ જીવ દ્રવ્ય દ્રવ્યાંતરભ્ય પ્રથક દ્રવ્યાંતરભ્ય પુનને પાપને દયાને દાનને રાગે બધા અનેરું દ્રવ છે. દ્રવ્યાંતરી દ્રવ પ્રથક કર્મ ઉપાધિ હરિ જેમ છે એ દર્શનમ એનો પ્રત્યક્ષ અનુભવ પ્રત્યક્ષપણે અનુભવ તે સમ્યક દર્શન છે. નવ તત્વના પરિણામને નિખ્યાત કહી અને એ અનેરા દ્રવ્યો છે આ સૌપુરી પાપાદી દ્રવ્યાંતર દ્રવ પ્રથક અનેરા દ્રવ્યના ભાવથી તે પ્રભુ પ્રથક છે. આવું સાંભળવા મળે કોગની હવે એમાં ક્યાં પૂરું મેળે મેળ ખાય છે. હા હા શું ભાઈ માર્ગ તો આવો છે પ્રભુ. દ્રવ્યાંતરી જે પ્રતક એ પુણ્યને પાપને આદિ જે કયા તે અનેરા દ્રવ છે એ સ્વદ્રવ નહીં. દ્રવ્યાંતરી દ્રવથી અનેરા એનાથી પ્રથક ભગવાનનું સ્વદ્રવ જે આત્માનું એનાથી અનેરા જે આ નવ તત્વ જે દ્રવ છે એનાથી પ્રથક ભગવાન આત્મા અંદર છે. તેને એ દર્શન એને દેખવું દ્રવ્યાંતરી દ્રવ પ્રથક એ પર્યાયના નવ તત્વના અનેરા દ્રવથી ભગવાન ભિન્ન છે અંદર. તેવો પ્રત્યક્ષપણે તેનો અનુભવ દર્શનાર્થી કર્યો. તેવો ભગવાન પૂર્ણ આનંદ સચિદાનંદ પૂર્ણમ ઇદમ તેનો અનુભવ પ્રત્યક્ષપણે અનુભવ એટલે જેમાં નિમને રાગનો પણ સંબંધ નથી. સમ્યક દર્શનના અનુભવ કાળમાં જેને દયાદાનના વિકલ્પનો તો સંબંધ નથી, પણ ગુણગુણીના ભેદનો વિકલ્પ છે તેનો જેને સંબંધ નથી, એ વિકલ્પ અનેરું દ્રવ્યાંતર કહેવાય છે. આ દ્રવ્યથી અનેરું દ્રવ્ય છે. એવા દ્રવ્યાંતરિત જે પ્રકટ, તેનાથી ભગવાન પૂર્ણાનંદનો નાથ અંદર જુદો છે, એને પ્રત્યક્ષ પણ અનુભવો, એનું નામ સંદગ દર્શન છે. ભાષા તો આવી છે, પણ ભાવ તો જે હોય એટલે હોય. ભાવના કેટલાક પણ સરળ ભાષા કરો કે એમ કોઈ કે, પણ સરળ તે હોય એવી તો ભાષા હોય કે ન હોય તે સરળ કરવું. એ દ્રવ્યાંતરિત ભેળ બધા આવે છે ને, સરળ ભાવાંતર સીધી. ઘણા શ્લોકો બીજા શ્લોકો ભાવાંતરે સીધી સરળ ભાવથી ભિન્ન, પોતાના ભાવથી ભાવાંતર, પોતાના ભાવથી ભાવાંતર એટલે અનેરા ભાવો, તેને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. પરિસ્થિતિ આવે છે ને ત્યાં. આ એ કે છે કે દ્રવ્યાંતરિત ગયો આ દ્રવ્ય જે નાયક ચૈતન મૂર્તિ પ્રભુ, એનાથી અનેરા જે દ્રવ્યો પુનપાપ દયાદાન નવું આદિ અહીં જીવમાં જીવ દ્રવ્યના દીધું, નવમાં જીવની એક સમયની પર્યાય દીધી. સમજાયું કાંઈ? નવ તત્વમાં જીવની એક સમયની પર્યાય, એ આશ્રમ બંધાજી બધા પર્યાય દીધી. એ પર્યાય બુદ્ધિમાં નવ તત્વનો જે અનુભવ છે તે મિથ્યાત છે. તેને દ્રવ્યાંતરિત જેવું પ્રતક, એ પોતાના દ્રવથી અનેરા જે દ્રવ્યો એ નવ, એનાથી જુદો ભગવાન આત્મા, એને પસંદ દર્શન ય દર્શનમ, એને પ્રત્યક્ષપણે અનુભવવું, એનું નામ દર્શન કહેવાય છે. સમજાવું કાંઈ? જીવનું કહેવું હોય સમજાવું કંઈ કેવું પડે? નૂતનભાઈ તો કહે છે બહુ જે રૂપી પછી હું જીણું કહેજો ભાઈ, કહ્યું તું નહીં. કહ્યું તો માર્ગ આ છે ભાઈ, એને ફેરવી નાખીને વિરોધ કરી કરીને તત્વોને એને માન્યતા ના દીધી. જૈનમાં આવીને પણ સદ મિથ્યાતના શેરા છે. રાગ જે અનેરી દ્રવ્ય છે, નિશ્ચયથી તો એક સમયની પર્યાય જે છે એ પણ સ્વદ્રવ્યથી અનેરી દ્રવ્ય છે. હિંસા 49 ગાથા સમજાય છે કહાણી. એક દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો નાદ, એને પોતાના દ્રવ્યથી અનેરા બધા દ્રવ્યો પર્યાય રાગ આદિ બધા, એનાથી ભિન્ન દેખવો એટલે કે એનાથી ભિન્ન પ્રત્યક્ષ અનુભવવો, તે નિશ્ચયથી સંગત દર્શન છે. હજી તેનું નામ તો સંગત દર્શન છે, હજી ચોથું ગણતા. અરે ભાઈ, પાંચમા છઠ્ઠાની વાતો તો એથી જુદી જ છે. પર્યાય બુદ્ધિમાં જે નવ તત્વનું જે અનેરા દ્રવ્ય છે એ પર્યાય પણ ખનેરનું સ્વદ્રવ્યથી અનેરી છે, દયાદાના વિકલ્પ પણ સ્વદ્રવ્યથી અનેરું દ્રવ્ય છે. એ દ્રવ્યાંતરે ભી દ્રવ્યથી અનેરા જે ભાવ દ્રવ્યો, એનાથી ભિન્ન એવો જે ભગવાન આત્મા, એનું દર્શન એટલે કે પ્રત્યક્ષ આનંદના સ્વાદમાં તેને જોવો ને જાણવો, એનું નામ સંન્યક દર્શન ત્રિલોકના મહાત ફરમાવે છે. ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં એક ભવતારી ઇન્દ્રો છે સુગંધદેવ લોકનો અને એની રાણી બે એક ભવતારી મોક્ષ જનારા છે. ભગવાન પાસે જાય છે ત્યાં મહાવીમાં એની પાસે પ્રભુ આ વાત કરતા હતા. એ વાત અહીંયા છે, સમજાય છે કઈ? જેને એ ઘોડે મોક્ષ છે એમ ભગવાને કહ્યું છે ને સિદ્ધાંતમાં છે, એ સાંભળનારા ત્રણ જ્ઞાનના ભણી એક અવતારી એ વાણી કેવી બાપુ. નિરુદ્ધની એમ આવી, એમાં એમ આવ્યું કે નવ તત્વના ભેરવાળા અનેરા દ્રવ્યોનો જે અનુભવ તેમના નિચાપ છે, અને તે નવના અનેરા દ્રવ્યથી ભિન્ન ભગવાનનો અનુભવ તે નિશ્ચયથી સમ્યક દર્શન છે. આ આવી ગયું છે ભાઈ, છઠ્ઠો શ્લોક બાવીસ ગાથાનો છે.